પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃત એમાં 26 નંબરનો બોલ, 14મું પાનું 26 નંબરનો બોલ, દયા ધર્મ એટલે શું? બીજા શબ્દોમાં આપણે એને ક્યાંથી ક્યાં શબ્દોથી ઓળખીએ છીએ? અહિંસા પરમો ધર્મ. ક્યારે પણ અહિંસા, દયા, દાન એવી બધી જ્યાં પણ વાત આવે તો આપણા લક્ષમાં શું આવે છે? એક બાજુ ધર્મ કેવું અને એક બાજુ પૂતગલની ક્રિયા જોવી, બહુ જ વિપરીતતા છે. ધર્મ ક્યાં થતો હશે, જડની પ્રણતિમાં કે ચેતનની પ્રણતિમાં? અધર્મ પણ ચેતનની પ્રણતિમાં છે તો ધર્મ પણ ચેતનની પ્રણતિમાં હોય. ક્યારે પણ પૂતગલની પ્રણતિમાં જડ હોવાથી અધર્મ પણ નથી અને ધર્મ પણ નથી. એનાથી આગળ અશુભ રાગની પ્રણતિમાં અધર્મ દેખાય છે તો શુભ રાગની પ્રણતિમાં ધર્મ દેખાય છે. શુભ રાગની પ્રણતિમાં જો ધર્મ હોત તો આ વિતરાગતામય જૈન દર્શન ક્યારેય કહેવાય જ નહીં. એક બાજુ આખો માર્ગ શેનો છે, માર્ગમાં પૂજની કોણ છે, વિતરાગતામય કે રાગમય આત્માઓ? તો રાગથી રહિત વિતરાગતા જો પૂજ્ય છે તો જ્યાં કસાઈની મદતાનો શુભ રાગ છે, અહિંસા સત્ય અચોર્ય આદિ છે, ત્યાં ધર્મ કેમ હોઈ શકે? કોઈને આ વાત થતા હજી અંદર રૂચતી નથી એટલે પ્રશ્ન કરે તો અમારે કોઈની દયા ન કરવી, અમારે કોઈની અહિંસા ન પાડવી, કોઈને મદદ ન કરવા? ફરીથી પ્રશ્ન શેનો છે, કરવા ન કરવાનો છે કે સાચી સમજણનો છે? ક્યારેય સાચી સમજણ વગર કરવા ન કરવાનો વિવેક જ નહીં આવે. ભણવું કે ન ભણવું, શું કરવું, ભણવું કે ન ભણવું, કે ભાઈ ભણવું શું છે, ન ભણવું શું છે એની સમજણ કરી લે પછી પ્રશ્ન ઉઠશે જ નહીં. ઝેર પીવું કે ન પીવું, કોઈ આપણને પ્રશ્ન આવીને પૂછે અગ્નિમાં હાથ નાખવો કે નહીં, ઝેર પીવો કે નહીં, શું એનો જવાબ શું આપશો? તારે કરવું એ કરજે એમ કહેશે. જે જેનું સ્વરૂપ જાણે છે પછી કરવા ન કરવાનો પ્રશ્ન જ ઉઠતો નથી. અને આ સાચું સ્વરૂપનું જ્ઞાન કર્યા વગરના આ બધા પ્રશ્નો છે. તો દયા ધર્મ એટલે શું? જગત બધામાં જ ઘણા ખોટી રીતે છે, પણ આવી વાત તો દયા, દાન, કરુણા, કોમળતા જેને હ્યુમેનિટી કે એ તો બધામાં જ ચાલતી, અને એમાં ઘણી વાર તો હ્યુમેનિટી પોતાના સ્વાર્થ માટે હોય છે, સાચી તો હોતી નથી. તો અહીંયા એટલે શું એનો સુંદર અહીંયા ગુરુદેવસિંહ ખુલાસો કરે છે. આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી. પછી શું છે, શું લખ્યું છે? મોટો હાઇફન છે, અને મોટો હાઇફન હંમેશા કેનું સૂચક હોય છે? ઇઝ ઇક્વલ ટુ. ક્યારેક રાગ દ્વેષ વચ્ચે હોય ને તો પુણ્ય પાપ વચ્ચે હોય, એમાં નાનો હાઇફન હોય, નાની લીટી, એનો અર્થ શું છે? ઘણી વાર અનેના અર્થમાં હોય છે રાગ અને દ્વેષ, પુણ્ય અને પાપ. પણ જ્યાં મોટી લાઈન હોય છે એનો અર્થ શું થયો? ઇક્વિવેલન્ટ ટુ, એનો અર્થ કે. તો ફરીથી આત્મા કેવો છે? શુદ્ધ જ્ઞાનાનંદ સ્વભાવી, જ્ઞાન અને આનંદ. જેમ ગુરુદેવસિંહના પહેલા જ બોલમાં કયો પહેલો બોલ છે? ઓમ સહજ ચિદાનંદ. જ્ઞાન ને આનંદ ભાઈ કેવા હોય છે? સાથે જ હોય છે, અવિનાભાવી હોય છે. કારણ કે જ્ઞાની શું છે? જ્ઞાની શું છે? સાધન છે. અને આનંદ શું છે? પ્રયોજન. સાધન વગર ક્યારેય પ્રયોજનની સિદ્ધિ થવાની નથી. તો યથાર્થ જ્ઞાન જેને પ્રગટ થાય એને સાચું સુખ આનંદ પ્રગટ થયા વગર રહેશે ને. તો હું કેવો છું, સાધન સ્વરૂપ છું કે પ્રયોજન સ્વરૂપ છું? સાધન એવા જ્ઞાન સ્વરૂપ છું કે પ્રયોજન એવા આનંદ સ્વરૂપ છું? અરે બે શું તારે જે જોઈએ બધું અંદરમાં ભરેલું છે, પ્રયોજન પણ છે અને સાધન પણ છે, પણ જે જોવે તો એવો જ્ઞાનાનંદ સ્વભાવી, એનો જ વધારે ખુલાસો. ત્રિકાળ વિતરાગ સ્વભાવી, જ્ઞાનાનંદ સ્વભાવી, પછી શબ્દ શું છે? ત્રિકાળ વિતરાગ સ્વભાવી. વિતરાગતા કેમ લીધી? પછી પેલા જ્ઞાનાનંદ લીધો, પછી વિતરાગ. આનંદ માટે જ્ઞાન અને જ્ઞાન માટે વિતરાગ થવું પડશે. વિતરાગ થયા વગર કોઈને પણ પૂર્ણ જ્ઞાન પ્રગટ નહીં થાય, અને પૂર્ણ અનંત જ્ઞાન પ્રગટ થયા વગર અનંત સુખ નહીં થાય. એનાથી તો એક આખો સિદ્ધાંત સિદ્ધ થાય છે. અણુ માત્ર પણ રાગનો સદભાવ રહ્યો તો એ રાગ સ્વભાવનો ઘાતક હોવાથી તારા કેવળ જ્ઞાન સ્વભાવને પ્રગટ પર્યાયમાં નહીં થવા દે. અણુ માત્ર એટલે કેટલો? આપણો થોડો ઘણો આપણો રાગ એ લેવાનો. તો કયો રાગ? અણુ માત્ર એટલે શું? સ્વંજલનનો પણ છેલ્લો લોભ કસાય નો હશે. અરે જે સ્વભાવનો બાધક હોય એ જ ને જ આપણે સાધન માનીએ છે. ખૂણે ખાચરે પણ એક અભાવ એવો અભિપ્રાય રહેલો જ છે. એમને એમ કાંઈ થોડી થતું હશે, કાંઈક તો કરવું જોઈએ કે નહીં? કમસે કમ ચાલો અશુભ રાગ નહીં, પણ શુભ રાગ તો પેલા હોય કે ન હોય, પેલા વિકલ્પાત્મક નિર્ણયમાં હોય કે ન હોય? હોય છે, એનો આગ્રહ રહે છે, પણ એ છૂટે છે એનું ધ્યાન કેમ નથી રહેતું? જ્યારે તત્વ અભ્યાસ કરીએ છીએ ત્યારે ભૂમિકામાં શુભ રાગ હોય છે, કસાયની મંદતા હોય છે. હોય છે એ મહત્તા છે કે અનુભવના કાળે છૂટે એની મહત્તા છે? હોય એની જો મહત્તા રાખી તો છૂટવાનો પુરુષાર્થ નહીં થાય. પેલી અભિપ્રાયની દળતા તો એવી જ થઈ કે ભૂમિકાનો છે એનો નકાર નથી. તો ભૂમિકાના રાગનો નકાર હોત તો શું થાત? જૈન દર્શનમાં ભૂમિકાના રાગનો જો નિષેધ હોત તો શું થાત? પ્રયત્ન કરતા હજી કંઈક બીજું. જીનવાણી ઉપરથી આખું ચણાનું યોગ જ ન હોત. જો ભૂમિકાના રાગનો જૈન દર્શન સ્વીકાર ન કરતો તો આખો અનુયોગ કયો ચાલ્યો જાય? ચરણાનુયોગમાં શું છે? ભૂમિકાના રાગનું તો વર્ણન છે આખું. અરે નિમિત્તનો પણ સ્વીકાર કરે છે, નહીતર કર્ણાનુયોગ નહીં છે. આખી એક સર્વાંગ વાત છે. તારું પ્રયોજન ક્યારે ચૂકીશ નહીં, પણ ભૂમિકા છે, નિમિત્તનો યોગ છે, બધો સ્વીકાર કરજે. તો એક સર્વાંગ જૈન દર્શન છે. આપણે કોઈ આપણને ગમતા પક્ષથી વાત કરીએ એ જૈન દર્શન નથી. તો અહીંયા ફરીથી ત્રણ વાત કહી લીધી. જ્ઞાનાનંદ સ્વભાવી, જ્ઞાન અને આનંદ, અને એ પહેલા શું થવું પડશે? તારે વિતરાગ, એ પણ તારો સ્વભાવ છે. ત્રિકાળ વિતરાગ સ્વભાવી, અને વિતરાગી કોનો નિષેધ છે? રાગનો. અને એ રાગનો થી રહિત એ સાચી દયા સ્વભાવ છે આત્માનો. જેટલી જેટલી વિતરાગતા એટલું શું છે? દયા છે. કોઈને એમ થાય એમાં શું? પણ અમે કોઈ જીવને બચાવવાનો ચલો ક્રિયા નહીં, પણ કોઈકને બચાવવાનો રાગ એ તો સાચી દયા છે કે નહીં? એમાં કોની હિંસા કરી? ઉલટાનો બચાવ્યો કોઈકને. હિંસા ક્યારેક બીજા જીવને જ એપ્લાય થાય કે જીવ માત્રને હિંસા એપ્લાય થાય? તો જીવ એટલે કહેતા બીજા જીવ જ. ઘણી વાર આવે ને જીવ એટલે કોણ? તો પહેલો શબ્દ આપણે શું આવે? છકાય ના. જીવની દયા પાડી તો છકાયમાં તું આવે કે ના આવે? છકાયમાં ત્રસ અને સ્થાવર છે, પાંચ પ્રકાર. તો ત્રસમાં આપણે આવીએ કે નહીં? ત્રસમાં પણ પચેન્દ્રીમાં પણ સંજ્ઞીપણામાં તું આવે છે કે નહીં? તો જેમ તને બીજાની દયા પાડવાનો તને ખ્યાલ છે, એમ તને તારી દયા પાડવાનો ખ્યાલ કેમ નથી આવતો તને? અને દયા પાડવી એટલે શું? એના પ્રાણોને રક્ષા કરવી. વિકલ્પ. તો તને તારા ચૈતન્ય પ્રાણની રક્ષા કરવાની ભાવના કેમ નથી જાગતી? રાગ એ સ્વભાવના ચૈતન્ય પ્રાણનો ઘાતક છે. ક્યારે પણ શું ન કરવા જેવું? એનું કરતાપણું તો નહીં, કરાવવાપણું પણ નહીં, અનુમોદના પણ કરીશ નહીં. ક્યારે પણ વચનથી નહીં, કાયાથી નહીં, મનથી પણ નહીં. અરે જે સ્વભાવથી વિરુદ્ધ હોય એનો તને આગ્રહ કેમ એટલો રહે છે? તો આત્મા જ્ઞાનાનંદ સ્વભાવી, ત્રિકાળ વિતરાગ સ્વભાવી, એનો જ અર્થ હું કેવો છું? દયા સ્વભાવી, વિતરાગ સ્વભાવી, અકસાય સ્વભાવી હું પ્રભુ છું. તેમાં અંતરદ્રષ્ટિ કરતા ફરીથી શેનાથી શરૂઆત કરી? દ્રષ્ટિ. દ્રષ્ટિ, દ્રષ્ટિપૂર્વક જ્ઞાન અને જ્ઞાનપૂર્વક આચરણ. જે વસ્તુ હજી જ્ઞાનમાં જ લીધી નથી એમાં સ્થિરતાનો પ્રયાસ કેમ થશે? અને જે વસ્તુનો હજી નિર્ણય પ્રતીતિ કરી નથી એ વસ્તુને તું કેવી રીતે જાણે? એક અસ્તિત્વને તો સ્વીકાર કર અને એની સાથે જ્ઞાન થાય. સાથે જ જ્ઞાન છે, શ્રદ્ધા છે. વર્ણનમાં ક્યારેક જ્ઞાનની મુખ્યતાથી પહેલા કરાય, ક્યારેક શ્રદ્ધાથી, પણ છે કેવા? સાથે જ છે. તો એ અંતરદ્રષ્ટિ કરતા, આજ આવ્યું તો અંતરદ્રષ્ટિ. એક સરસ શરૂઆતના પ્રશ્નમાં સહજ પુરુષાર્થની વ્યાખ્યા. સહજ પુરુષાર્થ આપણને કેવો લાગે છે? સહજતા અને પુરુષાર્થ બેની વિરુદ્ધતા લાગે છે આપણને, હંમેશા લાગે. સહજતામાં પુરુષાર્થ નહીં હોય અને પુરુષાર્થમાં સહજતા નહીં, વિરુદ્ધ છે ને પરસ્પર. કારણ કે પુરુષાર્થ એટલે આપણે વિકલ્પનું કરતાપણું. વિકલ્પનું કરતાપણું એ પુરુષાર્થ નથી અને પ્રમાદનું સેવન એ સહજનો શિકાર નથી. પુરુષાર્થ નિરંતર સહજ જ હોય છે. કારણ કે પુરુષાર્થ પણ એ આત્માનો શું છે? સ્વભાવ છે, ગુણ છે, એટલે સ્વભાવ છે. અને સ્વભાવ હંમેશા સહજ હોય. પુરુષાર્થ કહો કે વીર્ય કહો, એ આત્માનો શું છે? ગુણ છે, આત્માનો સ્વભાવ છે, આત્માનું સ્વરૂપ છે. તો જેનો જે સ્વભાવ સ્વરૂપ એ હંમેશા કેવો હોય? સહજ જ હોય છે. આપણને પુરુષાર્થની એક વ્યાખ્યા નથી ખબર. વિકલ્પનું કર્તૃત્વ એ કોઈ પુરુષાર્થ નથી. અરે અકર્તાપણાનું એક પુરુષાર્થ હોય છે, એટલું તો ધ્યાનમાં રહે. નિષ્ક્રિય એ વાત એ છે, એટલે એનું એમાં પ્રમાદ નથી. પરદ્રવ્ય પ્રત્યેના કર્તાપણાનો અભાવ, વિભાવ ભાવના કર્તાપણાનો અભાવ, એ આખું નિષ્ક્રિય તત્વનું અકર્તાપણું છે. બાકી સ્વભાવ સન્મુક્તાનો સહજ પુરુષાર્થ જ્ઞાનીને તો નિરંતર ચાલુ જ હોય છે. તો અહીંયા ફરીથી કે આવો જે પોતાનો દયા સ્વભાવી આત્મા, ભગવાન આત્મા છે, તેમાં અંતરદ્રષ્ટિ કરતા શું થઈ જાય છે? પર્યાયમાં રાગાદિની ઉત્પત્તિ ન થતા. શેમાં ઉત્પત્તિ ન થતી? પર્યાયમાં કે સ્વભાવમાં? સ્વભાવમાં તો પ્રશ્ન જ નથી, એટલા માટે તો વિતરાગ સ્વભાવી કીધો. વિતરાગ સ્વભાવી વસ્તુ અને એમાં રાગ થાય તો વિતરાગ સ્વભાવ ક્યાં રહ્યો? તો કેમાં ઉત્પન્ન થતો હતો? પર્યાયમાં. હવે અંતરદ્રષ્ટિ વિતરાગ સ્વભાવની થઈ તો રાગાદિ ઉત્પત્તિ ન થતા, નાસ્તી અસ્થિમાં, ચૈતન્યની નિર્મળ પરણતી, એટલે કે ફરીથી મોટા હાઇફન છે, વિતરાગ પરણતી ઉપજવી, તેનું નામ દયા ધર્મ છે. જેવો સ્વભાવ છે એવી પરણતી થવી તેનું નામ દયા છે. સ્વભાવથી વિરુદ્ધતા કરવી એ આત્માની શું છે? હિંસા છે, એ ભાવ મરણ છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં તો અમૃતચંદ્રાચાર્ય દેવ બહુ સરસ આખો પુરુષાર્થ સિદ્ધિ ઉપાય શેનો ગ્રંથ છે? ચરણાનુયોગનો છે ને. ચારિત્રમાં પણ શ્રાવકના એનો ચરણાનુયોગ છે ને. એમાં આચાર્ય દેવે આખી વ્યાખ્યા કહી કે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે, ને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી તે અહિંસા છે, એવું જૈન શાસ્ત્રનું ટૂંકું પેલા એ કરીને પછી આખા ભેદની વાત કરી અણુવ્રતની. આખો એક સ્વભાવથી વિચાર છે કે મારા સ્વભાવથી વિરુદ્ધના ભાવ એ મારી ભાવ હિંસા છે, એ મારું ભાવ મરણ છે, એ અશુદ્ધ ભાવ કર્મો છે. પણ દ્રષ્ટિ એટલી બહિર્મુક્તામાં દોડે છે કે બીજા જીવને બચાવવા, બીજા જીવને ન બચાવવા, એમાં જ આખી વિચારણા ચાલે છે. બંધ અધિકારમાં એટલા માટે તો આચાર્ય દેવે પ્રશ્ન પૂછીને આપણને કીધું છે. તો બીજા જીવને બચાવે છો તો ભગવાને તો એમ કીધું છે કે આયુષ્યથી એનું જીવન છે, તો તે એને કેટલું આયુષ્ય આપ્યું કે જીવાયડો. આયુષ્ય ક્ષય મરણ છે જીવનું, જીન દેવે કહ્યું. એનું આયુષ્યનો ક્ષય થઈ તો એનો મરણ થયું, તો મેં એની હિંસા કરી ક્યાંથી તું લાવ્યો. જીવનમાં પોતે જીનેન્દ્ર દેવને જો સ્વીકારતો હોય તો એના કથનને એના જ્ઞાનને આપણે કેમ ન સ્વીકારતા. એમના જ્ઞાનમાં તો જોયું છે એનું આયુષ્કર્મનો ઉદય છે ત્યાં સુધીનું જીવન છે, આયુષ્કર્મનો ક્ષય છે તો મરણ છે. એમાં મેં કર્યું એવો પ્રશ્ન ક્યાં. અને જો તું બીજાને જીવાડી શકતો હો તો તું તને કેમ નથી જીવાડતો, તારું કેમ મરણ થયા કરે છે. બીજાને સુખ કરાવી દે છે તો તું તને કેમ સુખ નથી કરાવી દેતો. ભ્રાંતિમાં જીવન ચાલ્યું જાય છે. ભ્રાંતિ ટાળવાનો અવસર છે અને ભ્રાંતિમાં જીવન ચાલ્યું જાય છે. તો અહીંયા ફરીથી કે જ્યાં અંતર્મુખ દ્રષ્ટિ થઈ તસ્તિ નાસ્તી, રાગાદિની ઉત્પત્તિ નથી થતી અને ચૈતન્યની નિર્મળ, એનો અર્થ કર્યો નિર્મળ એટલે કઈ વિતરાગ પરિણતિ એ ઉપજવી, આ તેનું નામ સાચો યથાર્થ વાસ્તવિક દયા ધર્મ કહેવામાં આવે છે. બારમાં જે ક્રિયાઓ માનીએ છીએ અથવા વિકલ્પ માનીએ એ સાચો દયા ધર્મ નથી અને તે આત્મરૂપ છે. ફરીથી ખુલાસો કર્યો કેવી રીતે ઓળખાશે દયા ધર્મ, કે આત્મા રૂપ છે, જેવું આત્માનું સ્વરૂપ છે એવી એ નિર્મળ પ્રણતિ છે. આત્માથી વિરુદ્ધ જાતની એ પ્રણતિ નથી. એ શરીરની ક્રિયા હશે તો એ અજીવ તત્વનું પરિણમન હશે, કસાયની મંદતારૂપ પરિણમન હશે તે આશ્રવ તત્વનું પરિણમન હશે, પણ જીવરૂપ આત્મરૂપ એ નિર્મળ પ્રણતિ હશે. નહીં તો નિર્મળ પ્રણતિ પ્રગટ થવી તેનું નામ એ આત્માની સાચી નિશ્ચય દયા ધર્મરૂપ પ્રણતિ છે. એ આત્મા રૂપ છે, દયા ધર્મ આત્મા જેવો છે તેવી પ્રણતિ છે, આત્માના સ્વભાવ રૂપ છે. ખુલાસો કે ત્રણ શબ્દ આવ્યા, દયા ધર્મ એ કેવી છે, આત્મા રૂપ એટલે કોની સાથે તાદાત્મ છે, કોના આશ્રયે પ્રગટ થઈ છે, કોના જેવી છે કે આત્મા રૂપ છે. એનો જ આગળ ખુલાસો, આત્માના સ્વભાવ રૂપ છે, જેવો ત્રિકાળી સ્વભાવ છે એવું જ એ થયેલું પરિણમન છે. સ્વભાવ વિતરાગતા રૂપ છે, એ જ પરિણમન પણ વિતરાગતા રૂપ છે. ઘણા થાય આવું ન થઈ શકે તો કઈક છૂટ આપવી જોઈએ કે નહીં. તમારી વાત થિયરેટિકલ તો કેવી છે, સાચી છે, પણ પ્રેક્ટિકલમાં અમારાથી એવું ન થાય તો શું કરવું. સારી વાત છે, કેમિસ્ટ્રીમાં થિયરી ભણ્યા પછી કે મને આવડતી નથી, પ્રેક્ટિકલમાં મને કઈ જુદું મોડિફાઈ કરીને કરવાનું કહેશે, એલાઉડ કરશે. કાર ચલાવતા શીખવું છે, થિયરીમાં મને નથી ફાવતું, મારા માટે કઈક જુદું બ્રેક જગ્યાએ દબાવવાની બદલે એક્સિલેટર દબાવવું તો ચાલે કે ન ચાલે. જીવનમાં એટલું સમજવું, થિયરીથી પ્રેક્ટિકલ ક્યારે વિરુદ્ધ ન હોય, અને વિરુદ્ધ હશે તો એ પ્રેક્ટિકલ નહીં હોય. એટલે ભણવામાં એવું જોઈએ ને, થિયરમ ભણ્યા જુદું પ્રેક્ટિકલમાં જુદું કરશો, ક્યારે પણ બેને વિપરીતતા બેને જુદા કરવા નહીં. તો અહીંયા નથી થતું તો કરવાનો પુરુષાર્થ કરવો કે વિપરીતતા કરવી. કોઈ પણ કાર્ય ન થતું હોય, પુરુષાર્થની ઓછપ હોય, વિપરીતતા હોય, તો ન થતું હોય તો એનું શું કરવું છે, એના માટેનો પ્રયત્ન. પણ એના માટે ક્યારે વિપરીતતાની છૂટ ન માગી લે. ક્યારે ખાવાનું ન મળતું હોય તો ઝેર મળતું હોય તો લઈ લેવું કે નહીં, ઓલું હોય છે ને, ઘણા વનસ્પતિ એવી હોય છે એમાંથી તોડે તો ઝેર નીકળે, એટલે દૂધ સફેદ નીકળે ઝેર. તો કાંઈ ન મળતું હોય તો એમાંથી પીવું કે ન પીવું. વિપરીતતા તો ક્યારેય કરીશ નહીં, પુરુષાર્થ ન થતો હોય તો પ્રયત્ન કરજે. તો એ આત્મ સ્વભાવરૂપ છે. આવો દયા ધર્મ સમ્યક દ્રષ્ટિને હોય છે, જેને વિતરાગ ધારાની શરૂઆત થઈ છે જેમ બેન સિંહ ખાસ બે વાત કહી લેતા હતા, એક જ્ઞાતા ધારા અને એક ભેદજ્ઞાનની ધારા, બે કેવી હોય? આગળ પાછળ હોય ને, સાથે જ હોય. જ્ઞાતા ધારા સાથે ભેદજ્ઞાન ધારા, બે એના માટે ક્યાં શબ્દો સાથે છે? સ્વભાવમાં એકત્વ છે એ અપેક્ષા એનું નામ જ્ઞાતા ધારા છે, અને રાગાદી ભાવોથી એ ભિન્ન પડી હોવાથી એના નામ શું પડે છે? ભેદજ્ઞાનની ધારા. એક જ પણતીને બે ભાવથી જોવાય, બે પણતી નથી, આવ્યું તો, બે પણતી નથી, એક જ પણતીને શું છે? બે રીતથી જોવાય છે, કે એ પણતી પોતાના જ્ઞાતા સ્વભાવમાં એકાકાર છે, માટેનું નામ શું કહેવાય છે? જ્ઞાતા ધારા, જે નિરંતર અને એ સમયે ક્યારે પણ, એટલા માટે બેમાં એકત્વ પણ ક્યારેય ન હોય. સ્વમાં એકત્વ પણ, પરમાય સ્વભાવમાં એકત્વ ને વિભાવમાં બે ન હોય. તો સ્વભાવમાં એકત્વપણાની ધારા એ જ્ઞાતા ધારા છે, અને એ સમયે વિભાવ ભાવોથી ભિન્નપણાની એક ધારા છે, તો એ અપેક્ષા એનું નામ શું છે? અભેદ ભેદ જ્ઞાનની ધારા કહેવામાં આવે છે. સમ્યક જ્ઞાન છે, ભેદ જ્ઞાન છે કે અભેદ જ્ઞાન છે? સમ્યક જ્ઞાન પ્રગટ થયું એ ભેદ જ્ઞાન છે કે અભેદ જ્ઞાન છે? એ સારું, તમારે તો બધી હાજ પાડી, કારણ કે અમે તો અનેકાંત વાળા છે, એટલે બધું જ ચાલે અમારે તો, બધું જ, બધું ચાલે નહીં, એવું સ્વરૂપ છે. એટલા માટે છે કે એ સમ્યક જ્ઞાનની પણતી ક્યાંકથી છૂટી પડી છે, તો ક્યાંક એકાકાર તો જરૂર થઈ હોય ને, તો બીજાથી છૂટી કેમ પડી કહેવાય? કોઈ એમ કહે કે ભાઈ ઘરમાં નથી, તેનો અર્થ શું થયો? બહાર છે તો નક્કી થયું, અને કોઈ કે ના બહાર નથી તો, એમ જ્ઞાનની પણતી ક્યાંકથી છૂટી પડી છે, તો ક્યાંક તો થવી, એકાકાર થવી જોઈએ. તો સ્વભાવમાં એકાકાર છે, ઉપરથી એનું નામ શું પડ્યું છે? જ્ઞાતા ધારાની. અને બીજી બહિર્મુક્તાથી છૂટી પડી છે, વિભાવેથી સ્થંભી સ્વરૂપ બની દોડે, તો વિભાવથી વિભક્ત થઈ તો ભેદજ્ઞાન ધારા છે, અને સ્વરૂપમાં એકત્વ થઈ તો જ્ઞાતા ધારા. તો એ આવો અહીંયા કહે છે, દયા ધર્મ સમ્યક દ્રષ્ટિને હોય છે, અને કોને નથી હોતો? અજ્ઞાનીને હોતો નથી, આપણને હોતો, આપણને ન હોય. આટલું બધું આપણે આટલું બધું છોડીએ કે ભાઈ અમે તો હવે એકેલું શું કહેવાય, લીલોતરી આખી જિંદગીભર ખાતા નથી તો કહેવાય કે નહીં? થોડી દયા તો કહેવાય કે પૂરી નહીં તો કાંઈ નહીં. અમે આટલા બધા નિયમો વ્રત આદિ પાળીએ છીએ, અભક્ષ આદિ ખાતા નથી, રાત્રિ ભોજન નથી, ઘણું ઘણું નથી કરતા, તો અંશ માત્ર પણ દયા ધર્મ છે કે નહીં? જેણે પોતાના ચૈતન્ય પ્રાણને રક્ષા કરતા આવડતું નથી, એને જરાય દયા ધર્મ નથી. ગુરુદેવ શ્રી આનંદગંજીને એ માટે એક શબ્દ કયો લેતા? દ્વેષ અરોચક ભાવ. બારમાં ભલે એકદમ શાંત હોય, ઊંચા અવાજે બોલે ને, નજરે ઊંચી કરે ને, પણ તને આત્મા રૂચતો નથી, ગમતો નથી, તો સમજી લેજે તને આત્મા પ્રત્યે ક્રોધ છે, દ્વેષ છે, ને આત્મા પ્રત્યેનો ક્રોધ, એનાથી અધિક કોઈ ક્રોધ નહીં હોય. પોતાના જ આખા અસ્તિત્વનો શું કર્યો એણે? નિષેધ કર્યો છે. પોતાના સ્વભાવની અરુચિ શું? વાત પણ સાંભળવી ગમતી નથી. આનાથી અધિક બીજો ક્રોધ કયો હોઈ શકે? તો અહીંયા એ વાત કે અજ્ઞાનીને આવો દયા ધર્મ વિતરાગતારૂપ પણતી એ ક્યારેય હોતી નથી. હવે એનાથી વાત કરે છે, જ્ઞાની સમ્યક દ્રષ્ટિને કોઈ કે વિકલ્પ તો હોય છે કે ને બીજાને બચાવવાનો, તો વિકલ્પના કાળમાં શબ્દ શું વાપરે છે? વિકલ્પના કાળમાં સ્વભાવ તરફ ઉપયોગ જામી ગયો તો બીજા જીવને શેનો ભાવ હશે, બચાવવાનો કે મારવાનો? એકી નહીં. તો કોઈક જીવ બિચારોને કોઈ હેરાન કરતો હોય તો પોતાના સુધોભ્યમાં બહાર આવીને મુનિરાજ, ચાલો સમ્યક દ્રષ્ટિની વાત જવા દે, મુનિરાજ જંગલમાં બિરાજમાન છે, કોઈને હેરાન કોઈ જંગલી પ્રાણી આવીને કરતો હોય, મુનિરાજે શું કરવું જોઈએ? જોતા જ રહેવું ખાલી, ભલે હેરાન કરે, એમ બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ કે નહીં? કમસે કમ બીજાને બેઠા બેઠા અવાજ કરીને, કોઈને કરીને કાંઈક તો કરવું જોઈએ કે નહીં? કોઈ સ્ટેપ તો એમને એમને કોઈને ના ફળ આવું હોય. જે પોતાના માટે પ્રયોગ ન કરી બીજા માટે શું કામ કરે? પોતાને વાકસી આવીને ફાળી ખાતા હોય તો પોતે એ નિષ્ફળતાય બીજાના માટે ક્યારેય કરે જ નહીં. અને શ્રાવક હોય અને ન કરે તો દોષિત છે. અને મુનિરાજને કરવાનો વિકલ્પ આવે તો એ ભૂમિકા નહીં રહે. આ બધા સિદ્ધાંતો છે અને જગતમાં આવું જ કરે છે. પોતાને ક્યારે પણ કડવું ભાવતું ન જ બીજાને આગ્રહ નહીં કરીએ. એ તો બહુ પ્રશ્ન એવો છે કે નહીં? પોતાને સામાન્યપણે જે ગમતું હોય એને બીજાને શું કરીએ આગળ? એમ મુનિરાજ જ્યાં પોતાના માટે ન કરે તો બીજા માટેનો પ્રશ્ન જ નથી. તો અહીંયા વિકલ્પના કાળમાં સમ્યક દ્રષ્ટિ પરની રક્ષા કરતા હોય છે. વિકલ્પના કાળમાં સમ્યક દ્રષ્ટિ કોની રક્ષા કરતા હોય છે? વિકલ્પ આવે કે કરે એ હારું. અમે અહીંયા બેઠા બેઠા વિકલ્પ કરશું કરશું નહીં કાંઈ. પાણીમાં કોઈ જીવ તણાતો હોય તો બેઠા બેઠા શું કરશું? વિકલ્પ કરશું, હાથ લંબાવશું નહીં. શું કરવું જોઈએ? વિકલ્પ અને વિકલ્પ સાથે પ્લસ હાથ લંબાવવાનો. નહીં તો ખાલી વિકલ્પ કરીને ફાયદો શું? એ તો બચશે તો નહીં. ફરીથી આપણે કોઈના જીવન મરણનું એજમ્પશન પહેલેથી લઈએ છીએ. એ તણાતો જીવ આયુષ હશે તો બચાવ વગર રહેશે નહીં. અને તું ગમે એટલા બચાવવાના વિકલ્પ કરીશ એનો આયુષ નહીં હોય તો કોઈ બચાવી શકશે નહીં. ક્યારે પણ એજમ્પશન ન લેવું કે હું નહીં બચાવું એટલે એ નહીં જીવે. ક્યાંથી વિચારી લીધું? બીજાનું જાણે ભવિષ્યનું જ્ઞાન થાય ને પોતા વિશે પૂછે તો કાંઈ મનને ખબર નહીં બીજા વિશેનું કેટલું જ્ઞાન પોતે કરી લેશ. તારે એ અનુમાન છે, કલ્પના છે, યથાર્થ નથી. તો એ પરની રક્ષા કરવાનો શું હોય છે? વિકલ્પ. એ પણ શબ્દ શું વાપરો છે? કદાચિત. કદાચિત કેમ કીધું? પહેલું જ વિકલ્પનો કાળ કીધો. એક વાત, કદાચિતનો અર્થ, કદાચિત એટલે કોને સૂચે? ક્યારે? કાળને. કાળને સૂચે છે. ક્યાંક એ શબ્દ શું છે? ક્ષેત્રને સૂચે. અહીંયા કદાચિત એ કાળને. તો પેલો કયો કાળ? વિકલ્પનો. અને વિકલ્પમાં પણ ક્યારેક આવો હોય, બાકી વિકલ્પમાં સદાય આવો હોય એવો નથી. બે રીતે, એક તો વિકલ્પનો કાળ અને વિકલ્પના કાળમાં પણ આવો ક્યારેક કદાચિત. તો પરની રક્ષા કરવાનો વિકલ્પ કદાચિત હોય છે. આજો જીવની ક્યાં સુધીની મર્યાદા છે? પહેલું તો શું છે? બચાવવું ન બચાવવું બંનેથી રહીત વિતરાગતા રૂપ દયાધર્મ હોય. અને એ ભૂમિકામાં કદાચિત કોઈ જીવને બચાવવાનો વિકલ્પ હોય છે. અને તો પણ તે વિકલ્પમાં હું પરની રક્ષા કરનારો છું એવો શબ્દ શું છે? આત્મભાવ. એટલે શું? મારાપણાનો અભિપ્રાય. ખાલી વિકલ્પ નહીં, એમાં શું છે? આત્મભાવ. વિકલ્પ તો છે પણ વિકલ્પમાં શું નથી? આત્મભાવ. આવો ક્યાંક શબ્દ આવે છે આત્મવિકલ્પ? સમયસરમાં ક્યાંક આવે છે? વિકલ્પ જુદી વાત છે, આત્મવિકલ્પ જુદી વાત છે. નહીં સંબંધી વિકલ્પ જુદી વાત છે અને નહીં પક્ષ એ જુદી વાત છે. નહીં સંબંધી વિકલ્પ કોને હોય? બેને હોઈ શકે છે, જ્ઞાની અજ્ઞાની બેને. અજ્ઞાનીને વિકલ્પ ઉપરાંત પણ શું હોય છે? નહીં પક્ષ એકાકાર. જ્ઞાનીને માત્ર શું હશે? નહીં સંબંધી વિકલ્પ. સમ્યક નહીં તો છે જ, પણ નહીં સંબંધી એમને શું હોય છે? વિકલ્પ હોય. અને આપણી જે અજ્ઞાનીને શું હોય છે? વિકલ્પ પણ ચિંતનમાં, અને સાથે સાથે શું હોય છે? નહીં પક્ષ. તો બે જુદી વાત છે. એવી જ રીતે એક વિકલ્પ થવો જુદી વાત છે અને આત્મવિકલ્પ. જો સમયસારમાં વીસ એકવીસ બાવીસમાં ગાથામાં છે, એ ત્રણ ગાથામાં એકવીસમ ગાથામાં અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂઢ આચરે. મળી ગયું? પંચાવન પાનામાં બાવીસ ગાથાનું હરિગીત છે. અયથાર્થ આત્મવિકલ્પ શબ્દ છે એમાં પછી ને હું પરનું કરતા છું હતો ને ભાઈ ત્રણેય કાળમાં આત્મવિકલ્પ આવો કોને હોય છે જીવ સંબુડ ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે જ્ઞાની ને આવો હું પરદેવનું ભૂતકાળમાં કરતો તો વર્તમાનમાં કરું છું અને ભવિષ્યમાં પણ કરીશ એવો વિકલ્પ આત્મવિકલ્પ પોતાપણાનો વિકલ્પ સાલી વિકલ્પ નહીં આત્મવિકલ્પ અને કોને ન હોય જ્ઞાનીને અને બીજી લાઈનમાં જ્ઞાનીને શું વ્યાખ્યા કરી 22મી ગાથા સુંદર છે ભૂતાર્થ ને જાણેલ જ્ઞાની આવી ગઈ છે ને વ્યાખ્યા 11મી ગાથામાં શું છે ભૂતાર્થ ને આશ્રિત શબ્દ છે અહીંયા ભૂતાર્થ ને જાણેલ ભાઈ એક જ ભૂતાર્થ ને આશ્રિત જીવ સુદ્રષ્ટિ નિશ્ચય હોય છે એ જ વાત આપણને તો ફરક છે બે માં એક આત્મવિકલ્પ એ શ્રદ્ધાની વિપરીતતા છે અને ખાલી વિકલ્પ હોય એ શું છે ચારિત્ર સંબંધી છે તો અહીંયા એટલા માટે શબ્દ છે એવો આત્મભાવ નથી એવો કરતા બુદ્ધિનો એવો વિકલ્પ ભાવ જ્ઞાનીને હોતો ખાલી અસ્થિરતાનો વિકલ્પ છે પણ એને હું પરની રક્ષા કરનારો છું એવો પોતાનો મિથ્યા અભિપ્રાય કરતા બુદ્ધિનો અભિપ્રાય એવો નથી હું પરની રક્ષા કરનારો તો આવું કઈ કરવું જ નહીં તો આખો દી કરશો શું આ તો કઈક આવું હોય તો બધામાં આપણે કઈક શું રહીએ છીએ ઇન્વોલ્વ એક્ટિવ કઈક રહીએ છીએ આ તો કઈ કરી શકે તો આખો દી કઈ આત્મામાં રહેવું આત્મામાં રહેવાય આખો દી કઈક રહેવાય આખો દિવસ અરે સાદી અનંત ટકી શકાય એવા તત્વમાં આવ્યો નિષેધ શું કામ નથી ટકાતો એનો નિષેધ કરજે પણ ભાવના છોડીશ નહીં ક્યારે કેવું છે આત્મતત્વ કેટલો વખત ટકી શકાય છે એવો કયો વિષય છે જેમાં અનંતકાળ ટકી શકાય કોઈ જ વિષય બાયનો નથી કોઈ પણ ઇન્દ્રિય વિષયમાં કોઈ જ પણ નથી વિષયથી વિષયાંતર જ્ઞેયથી જ્ઞેયાંતર થયા વગર રહેશ નહીં તો આવું જેને આત્મભાવ નથી અહમ ભાવ નથી કરતાપણાનું અભિમાન નથી એની સામે તે તો જાણે છે કે આ એક આપણે બહુ જ મોટી ભૂલ કરીએ છીએ એને આપણે કેવા એક શબ્દથી ઓળખીએ સમ્યક દ્રષ્ટિને કયા એક શબ્દથી ઓળખીએ જ્ઞાની જ્ઞાની તરીકે ઓળખીએ અને કરતાપણાનો અપેક્ષા રાખીએ જ્ઞાની એ તો શબ્દ છે સમ્યક દ્રષ્ટિ ઇઝ ઇક્વલ ટુ જ્ઞાની તો જ્ઞાની હોય જ્ઞાતા ભાવમાં હોય કે કરતા ભાવમાં તો ઓળખવા જ્ઞાની તરીકે અને કે એ કરતા હોવા જોઈએ બે નો બેળ ક્યાં થયો એના એટલા માટે તો સમયસાર ગાથામાં બહુ સુંદર રીતે જ્ઞાનીના સર્વ ભાવો કેવા હોય જ્ઞાનમય તને જોતા નથી આવડતો તું એમ જોવે છે જ્ઞાની રાગ દ્વેષ કરે છે જ્ઞાની એ વેપાર ધંધા કરે છે અરે એ જ્ઞાની કરે છે કે જ્ઞાની તે સમયના જ્ઞાતા ભાવમાં છે વેપાર ધંધામાં પૂતગલની ક્રિયા થઈ રહી છે વચનની ક્રિયા થઈ રહી છે અરે અસ્થિરતાનો રાગ થઈ રહ્યો છે જ્ઞાની એમાં ક્યાંય આત્મભાવ એનો શબ્દ આવે ને આત્મભાવ એમાં અહમભાવ એમને હોતો કમસે કમ જ્ઞાનીને ભેદજ્ઞાન થયું એટલું તો સ્વીકારજે અને ભેદજ્ઞાન થયું તો એના એ કરતા કેમ બને અને કરતા બને તો ભેદજ્ઞાન ક્યાં થયું છે તો તે તો જાણે છે કે જો સમ્યક દ્રષ્ટિ છે જ્ઞાની છે તો શું જાણે છે કે પર જીવનું જીવન તો તેની યોગ્યતાથી તેના આયુના કારણે છે શું લીધું ફરીથી ગુરુદેવજીએ બીજા જીવનું જીવન શેના કારણે છે એના આયુષથી યોગ્યતા વચ્ચે ક્યાં આવી પાછી એના આયુષ કર્મથી ને ફરીથી આપણે આપણે ચલો આપણા ઉપર લઈએ આપણે શેનાથી જીવીએ છીએ ડોક્ટરની દવાથી એનાથી નહીં ચાલો સાસો શ્વાસથી પણ નહીં શેનાથી જીવીએ છીએ આયુ કર્મથી નહીં તો શેનાથી જીવે પોતાની યોગ્યતા અને આયુ કર્મનું નિમિત્ત આ બે ગુરુદેવજી વાત સાથે લીધી છે શું છે પરનું પર જીવનું જીવન તો પહેલું ઉપાદાનમાં શું છે પોતાની યોગ્યતા અને નિમિત્ત રૂપે શું છે આયુષ કર્મનો ઉદય ક્યારે પણ ભેળસેળ કરીશ નહીં તારા ઉપાદાનપણાને સુરક્ષિત રાખીને નિમિત્તની વાત કરી છે. પોતાની યોગ્યતાને તો ભૂલી જાય અને ક્યાં પહોંચી ગયા છે આપણે નિમ ઉપર, એટલે ક્યાં સુધી આયુષ થઈ જાય એ ભૂલી ગયા, જીનમાં આવીને એ ભૂલી ગયા. સેનાથી હું જીવું છું ભાઈ? આની ડોક્ટરની એ હમણાં દવા એવી છે એટલે સારા થઈ. અરે કમસે કમ જૈન થઈને પણ એક ભૂમિકા વિકલ્પ જુદી વાત છે, પણ એટલું તો સ્વીકારજે કે આયુ કર્મનો ઉદય છે અને અનુકૂળ થયા છે તો સાતાનો ઉદય છે. જૈન દર્શનનું અધ્યાત્મ તો દૂરની વાત રહી, કર્ણાનુયોગની સ્વીકારતા નથી. તો અહીંયા ગુરુદેવજી બે વાત જો સાથે સાથે લીધી, કઈ છે? તેની યોગ્યતાથી પોતાની યોગ્યતા નથી તો સામે નિમિત્ત નહીં કહેવાય. તો પોતાની યોગ્યતાથી અને તેના આયુષ, આ નિમિત્તનું આયુષને કારણે એ પર જીવનું જીવન છે, એમાં મારું નિમિત્તપણું છે. નિમિત્તપણું તો રાખવું પડે કે નહીં? સાવ ઉડાડી દો તમે સાવ. ક્યારે પણ ઉપાદાન પણે કરતાનો તો અભિપ્રાય રાખીશ નહીં, નિમિત્ત કરતાનો પણ અભિપ્રાય રાખીશ નહીં. સ્વામી ગાથામસેની વાત લીધી છે, નિમિત્ત કરતા પણ નથી, નહીતર નિરંતર તારે ત્યાં નૈમિત્ત રૂપે નિત્ય કર્તૃત્વનો પ્રસંગ આવશે. છે શબ્દ એમાં સ્વામી ગાથામાં, ખબર નહીં પણ એટલી હોશ છે. શું છે? ઉત્સાહ છે ને. બીજાના કાર્યમાં શું થવાનું? નિમિત્ત થવાનું. ચાલ તમે બહુ કીધું એટલે હવે કરતા પણ આ શબ્દ નથી બોલતા, પણ અમે શું બોલીએ છીએ હવે? નિમિત્ત થઈએ કે નહીં, આંગળી તો ચીંધીએ કે નહીં, અંતે તો અભિપ્રાયમાં મૂળ કરતા પણું જ બેઠું છે. શબ્દો ખાલી બદલાવીને માયા કરીએ છીએ બાકી. અરે તને તારા સ્વરૂપની સાધના ભૂલીને તને બીજાના નિમિત્ત થવાનો ઉત્સાહ છે? તને પોતાની સાધના તો થતી નથી ક્યારે જગતનું. અરે જે નિષ્ફળ જ્ઞાનીઓ ખરેખર નિમિત્ત બને છે એ પણ એનાથી નિષ્ફળ રહે, તને શેનો આટલો ઉત્સાહ આવે છે? તો એ તેમાં મારું શબ્દ શું છે? કાંઈ કર્તવ્ય નથી. અમૃતચંદ્રાચાર્યદેવ કહે છે ને, શેમાં કહે છે? સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરીનું એમાં શેમાં આવે છે? હા, શબ્દોએ પોતાની સ્વયં શક્તિથી આની વ્યાખ્યા કરી છે. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરીનું એમાં કાંઈ કરતા શેમાં આવે છે? સમયસારમાં આવે છે, બીજા ક્યાંક શાસ્ત્રમાં આવતું હશે? પંચાસ્તિકામાં સેમ કળશ મૂક્યો છે. પંચાસ્તિકામાં સમયસારમાં તો છે જ, એ તો છે જ, એ સિવાય પણ બીજામાં છે. નિયમસાર તો પદ્મમલ દારિદ્રનું છે, પણ પંચાસ્તિકામાં પણ એ શબ્દ છે. પ્રવચન સારમાં બીજી જાતનો એમનો અર્થ છે કે પૂતગલો સ્વયં શબ્દ રૂપે પરમે છે, આત્મા તેને પરિણમાવી શકતો નથી. ખરેખર સર્વ પદાર્થ સ્વયં પ્રમાણ છે એમાં આખી લીધી છે. અમૃતચંદ્ર વ્યાખ્યાતા અને સમજાવનાર અને આ ગૂંથણીએ વ્યાખ્યા એમ મોથી તમે ન નાચો એમ કરીને, પણ પંચાસ્તિકા એમાં છેલ્લો કળશ છે એમાં પણ આ રીતે લખ્યું છે, આ શબ્દો છે. પંચાસ્તિકા આઠમો શ્લોક છેલ્લો છે, 208 એમ છેલ્લો. પોતાની શક્તિથી જેણે વસ્તુનું તત્વ સારી રીતે કહ્યું છે એવા શબ્દોએ આ સમયની વ્યાખ્યા કરી છે. સ્વરૂપ ગુપ્ત અમૃતચંદ્ર સૂરીનું કિંચિત પણ તેમાં કર્તવ્ય નથી. જે 278 સમયસારનો છે એ જ આખી ડીટો ટુ ડીટો આમાં અમૃતચંદ્રાચાર્ય પંચાસ્તિકામાં એ લખ્યું છે. સાવ આચાર્ય દેવ તો ચલો એ તો કઈ ના કરી શકે, આપણે તો આપણે ઘણા કેવા છે? એક્ટિવ છીએ, હોશિયાર છે, બધું નહીં, આપણે તો ઘણું બધું કરી શકીએ છીએ ને. અહીંયા કે છે એ માં મારું કાંઈ કર્તવ્ય નથી, હું તો નિમિત્ત માત્ર. કદાચ કેવું, બાકી જ્ઞાનીને એનું અભિમાન નથી નિમિત્ત થવાનું, એ તો એક કહેવા માટે છે તારે. બાકી તો નિમિત્ત કરતા પણ જ્ઞાનીને થવું નથી, થતા નથી. આહા, ધર્મી પુરુષ તો પરના જીવન સમયે પોતાને જે પરદયાનો વિકલ્પ થયો ને યોગની ક્રિયા થઈ તેનો પણ માત્ર જાણનાર રહે છે. શું કહ્યું? જ્ઞાની કરતા નથી તો શું કરે છે? એનો કોઈને પ્રશ્ન થાય તેનો ઉત્તર, પરના જીવન સમયે. મરણની તો વાત જ નથી લીધી, મરણમાં કરવાના સામાન્ય ભાવ નો હોય જીવને, એક સામાન્ય જીનપણામાં પણ જે છે એને તો હિંસાના એવા ભાવો, અને સંકલ્પમાં એ હિંસાનો તો પ્રશ્ન જ ન હોય. અહીંયા કદાચ બચાવવાનો ભાવ છે તો શું છે, બે વાત એમાં, પર દયાનો વિકલ્પ અને યોગની ક્રિયા. સ્વામી ગાથામાં એના માટે ઉપયોગ ને યોગ, જ્ઞાનનું છે એના માટે વિકલ્પ, એ ઉપયોગ લીધો, અને આ હાથ સાધનની બચાવવાની જે ક્રિયા એનું નામ શું લીધું, યોગ લીધો. બે, એ ક્રિયા થઈ તેના એ કેવા છે, માત્ર જાણનાર છે. ગુરુદેવ એનો સરસ અર્થ લે છે, આપણને જે કોઈ યોગ અને ઉપયોગની ક્રિયા છે એ શું થાય છે, સામાન્યપણે બીજાના જીવનમાં નિમિત્ત બને છે, બચે છે. તો અહીંયા કહે છે કે એ યોગ અને ઉપયોગ જ્ઞાનીના કેવા છે, અસ્થિરતાના, ઉલટાના જ્ઞાનમાં જ્ઞેય તરીકે નિમિત્ત બને. આપણા વિકલ્પોને શેમાં છે, પરમા રીતે નિમિત્તપણા. આ આખું કેવું થઈ ગયું છે, રિવર્સ થઈ ગયું છે, કે જ્ઞાનીને જે અસ્થિરતાનો ઉપયોગ ને યોગ જે છે વિકલ્પને, એના જ્ઞાનમાં જ્ઞેય તરીકે રહી જાય છે, પણ એમાં એ ક્યાંય અટકતા એકાકાર થતા નથી. તો જે પરદ્રયાનો વિકલ્પ અને યોગની ક્રિયા થઈ તેના પણ શબ્દ કેમ વાપરે છે, કે બીજાના તો જ્ઞાતા છે જ, આના પણ કેવા છે, માત્ર જાણનાર રહે છે. જાણનાર, જાણનાર રહે છે, રહે છે, અરસો છે, રહે છે, નિરંતર ધારા છે, નિરંતર ધારા. આ એક પ્રસંગની વાત નથી, જેમ કે ને આ કાયમી એવા જ હોય છે, એમ અહીંયા રહે છે એમ કરીને સુખ છે, નિરંતર ધારા પ્રવાહ હોય. એમ નથી કોઈ વિકલ્પ વખતે પાછા એમાં ક્યાંક એકાકાર થઈ જાય એવું નથી. આવી જ્ઞાતા ધારા નિરંતર રહ્યા કરે છે અને કરતા થતો નથી. કોણ નથી થતો? પેલી શરૂઆત ક્યાંથી કરી હતી, સમ્યક દ્રષ્ટિ. વિકલ્પના કાળમાં કદાચિત, કદાચિત વિકલ્પ છે, પણ જ્ઞાતા પણ સદાય છે. શું છે, રહે છે શબ્દ આવ્યો ને જ્ઞાતાપણા માટે, વિકલ્પ માટે કયો શબ્દ હતો, કદાચિત. વિકલ્પ કદાચિત હોય છે અને જ્ઞાતા ધારા તો નિરંતર રહે છે. આવું રહેતું હશે, રહેતું હશે, હશે ખબર નહી. જ્ઞાની ગુરુની વાત સાંભળીને હજી પ્રશ્ન થાય, હશે. બારમાં કોઈની ટીચરની ને સ્કૂલમાં વાત સાંભળીને એવું છે, ત્યાં છે હકાર આવે, અને અહીંયા હજી શેનું આવે છે, એવું હશે કે નહીં. અરે પોતાને પોતાનો વિશ્વાસ નથી તો કમસે કમ જ્ઞાનીનો તો વિશ્વાસ રાખજે. એની સામે ગુરુદેવે સરસ ન્યાય આપણને આપતા, જ્ઞાનીને જ્ઞાતા ધારા નિરંતર રહેતી હશે કે નહીં, એવો કોઈને પ્રશ્ન થાય ને એના માટે. અજ્ઞાન દશામાં પરના એકત્વપણાની ધારા ક્યારે રહેતી હશે? હંમેશા તો ન જ રહે ને, ક્યાંક ક્યાંક તો ઊંઘમાં એમાં તો છૂટી જતી હશે ને. આશ્ચર્ય, વિપરીતતાની ધારા હોય છે તો સમ્યકપણાની કેમ ધારા ન હોય? મિથ્યા અભિપ્રાયની, વિપરીતતાની, સ્વભાવથી વિરુદ્ધ હોવા છતાંય કેવી હોય છે એની, એ તો પાકું છે ને. શરીરનું એકત્વ ક્યારે, ફરીથી લઈએ આપણે, શરીરનું એકત્વ ક્યારે હોય, શરીર સંબંધી જ્યારે વિકલ્પ હોય ત્યારે. શરીર સંબંધી વિકલ્પ જયારે ખાવાનો હોય, નાવા ધોવાનો બધું કરતા હોય ત્યારે, પણ ક્યારેક વેપાર ધંધામાં બેઠા હોય ત્યારે શરીર સંબંધી એકત્વપણું નહીં, ત્યારે શરીરનું નહીં, પૈસાનું એકત્વ હશે પણ શરીરનું હોય હોય ન હોય ને? વેપાર ધંધા વખતે કોનું એકત્વ હોય? પૈસાનું હોય, શરીરનું ન હોય. વિકલ્પ બદલશે, એકત્વની ધારા એક જ રહેવાની છે. વિકલ્પ બદલતા રહેશે, યોગ બદલતા હશે તો વિકલ્પ બદલશે. આખા લોકમાં એનું દરેક પદાર્થમાં એકત્વ ચાલુ જ છે. વિકલ્પ બદલે એટલે એકત્વ બદલે છે એવું. તો જો અજ્ઞાન દશામાં એકત્વ ચાલુ રહેતું હોય તો જ્ઞાનમય દશામાં એની વેદનાની ધારા, જ્ઞાતા ધારા કેમ નહીં રહી શકે? એ તો સ્વભાવ ભાવ છે. તો અહીંયા કે એ પર ની દયાનો વિકલ્પ ને યોગની ક્રિયા એ વખતે પણ જ્ઞાની કહેવાય છે. માત્ર જાણનાર રહે છે પણ કરતા થતા નથી. વરાણસીદાસજી નાટક સમય સામે માટે પદ બનાવ્યું છે ને, કરે કર્મ સો હી કરતારા, જો જાણે સો જાણનાર, કરતા સો જાણે નહીં કોઈ, જાણે સો કરતા નહીં હોય. એ વાત અહીંયા આપણને. તો પછી હવે જો પોતાના વિકલ્પનો ને એનો પણ જો જ્ઞાની કરતા નથી તો પછી પરના જીવનો કરતા તે કેમ થાય? પોતાના પણ વિકલ્પ રૂપના અને યોગના પણ જો જ્ઞાની કરતા નથી, જ્ઞાતા રહે છે, તો બીજાના કાર્યોનો તો એ કરતા કેમ થાય? બાપુ, આવા ગુરુદેવસિંહના કેવા હોય છે? બહુ જ મીઠા સંબોધન હોય છે. ભગવાન કે બાપુ કે ભાઈ કે પ્રભુ કે ખબર નહીં, ગુરુદેવસિંહના એટલા મીઠા સંબોધનથી તો કંઈક ભાવના જાગવી જોઈએ. પ્રેમથી આપણને એ સંજય બાપુ, પરની દયા હું પાળી શકું છું એવી માન્યતા મિથ્યાત્વને અજ્ઞાન ભાવ છે, એ દીર્ઘ સંસારનું કારણ છે. ભાવ અને ભાવનું ફળ બે કહી દીધા. પરની દયા હું પાળી શકું છું, આ વાત ગળે ઉતરવી ભાઈમાં તો બહુ જ અસંભવ જેવું છે. કે જ્યાં એને જ દયા ધર્મ માની લીધો હોય, પરની ક્રિયામાં જ્યાં સર્વસ્વ મનાઈ ગયું એને અહીંયા હું કરી ન શકું, ફરીને વિચારવા જેવું છે. પરને હું બચાવી શકું તો મને કેમ નથી બચાવી શકું? ગુરુદેવસિંહ એના માટે બીજો એક ન્યાય આપતા. શું ન્યાય આપતા? તું છકાઈના જીવોની બધાની રક્ષા કરતો તો પત્ની હોય છે મરણ પથારે પડી હોય છે એને કેમ બચાવી નથી? ડોક્ટર હોય એ બચાવીને, ડોક્ટરની પોતાને સ્વયં હોય, ફરીથી બે વાત શું છે? બચાવવાનો ભાવ છે અને બચાવી શકતા નથી, તો બેની ભિન્નતા તો સહી થઈ કે નહીં? કે બચાવવાનો ભાવ જુદી વાત છે અને બચવું એ જુદી વાત છે. પોતાના ઘરમાં ડોક્ટર હોય ને પોતે ન બચાવી શકે તો પછી બીજાની તો વાત એ ક્યાં રહી? તો હું પરની દયા હું પાળી એવી માન્યતા, એક વિચારવા જેવું છે. માન્યતા, પરિણમન અને પરિણમનનો અભાવ, ત્રણ વાત કહી છે. પરને હું બચાવી શકું છું એવો અભિપ્રાય, પછી પરને બચાવવાના વિકલ્પનું પરિણમન અને પરને બચાવવાના વિકલ્પનો અભાવ. શું હશે ત્રણ? પરને હું બચાવી શકું છું એવો અભિપ્રાય શું છે? મિથ્યા શ્રદ્ધા, શ્રદ્ધાનો દોષ. બીજાને બચાવવાનો વિકલ્પ એ ચારિત્રનો દોષ. અને બે થી રહિત એ નિર્મળ વિતરાગી પ્રણમન છે. જૈન દર્શન ત્યાં લઈ જાય છે અને ત્યાં પહોંચવા સુધી હજી ભૂમિકા છે. તો એવો વિકલ્પ આવ્યા, બચાવવાનો વિકલ્પ આવ્યા વગર રતન પણ અભિપ્રાય તો ક્યારેય કરવા જેવો નથી. બીજાને બચાવવાનો અભિપ્રાય, બીજાને બચાવવાનો વિકલ્પ અને એ અભિપ્રાય અને વિકલ્પ બંનેથી રહિતનું પરિણમન જૈન દર્શન ત્યાં લઈ જાય છે. અને ત્યાં પહોંચે એને સાચો અહિંસા પરમો ધર્મ દયા ધર્મ કહે છે. તો હું બીજાને બચાવી દયા પાડી શકું છું એવી માન્યતા એ મિથ્યાત્વ અને અજ્ઞાન ભાવ છે. અને એનું ફળ શું છે? એ દીર્ઘ સંસારનું. દીર્ઘ સંસાર એટલે જ્યાં સુધી આવો અભિપ્રાય હશે ત્યાં સુધી સમજી લે સંસાર ઉભો જ છે. દીર્ઘ અને મિથ્યાત્વનો અભિપ્રાય, તો મિથ્યાત્વ એટલે શું? અનંત સંસાર. ચારિત્રનો દોષ છે એ અલ્પ સંસાર છે, પણ મિથ્યાત્વ એ કેવો છે? અનંત સંસાર એ દીર્ઘ સંસાર છે. ભાઈ, વિતરાગ માર્ગની આવી વાત જો આખી શેની છે? વિતરાગ શાસનમાં આ વાત હોઈ શકે છે, બીજામાં તો કે આવું તો ક્યાંથી કહેડ્યું? અમે કોઈની દયા ન પાડી શકીએ, અને દયા ન પાડે તો જૈન ધર્મ હે ન હોય. જૈન ધર્મ એટલે કેવો માની લીધો છે? જૈન ધર્મ ઇઝ ઇક્વલ ટુ પરદ્રવની કરતા પણાનું, એનું નામ જૈન ધર્મ માન્યું છે. શુભરાગનું કર્તૃત્વ એને જૈન ધર્મ માન્યું છે. અરે જૈન ધર્મ વિતરાગતામય હોય, અને વિતરાગતામાં શું હોય? રાગનું પ્રણમન હોય કે રાગનું કર્તૃત્વ હોય? વિતરાગતામાં શું હોય? રાગનું પ્રણમન કે રાગનું કર્તૃત્વ? રાગનું કર્તૃત્વ પણ ન હોય અને રાગનું પ્રણમન પણ ન હોય, આ એનું નામ જૈન દર્શન વિતરાગ શાસન. તો વિતરાગ માર્ગની આવી વાત કોના સિવાય ન હોય? સર્વજ્ઞ પરમેશ્વરના શાસન સિવાય બીજે ક્યાંય નથી. તો આ રીતે આખા બોલમાં એક વાત ફરીથી સ્વીકારવી છે, પરદ્રવ્યને બચાવી શકશું કે નહીં, બચાવી શકું છું કે નહીં, બચાવવો કે નહીં, કે તારા હાથની વાત નથી. એની યોગ્યતા અને એનો આયુકર્મનો ઉદય કોની ઉપર આધાર છે? આ શરીરનું ટકું, એની યોગ્યતા અને આયુષ્કર્મનો ઉદય. આપણી ભૂમિકામાં શું હોઈ શકે? સમ્યક દ્રષ્ટિની ભૂમિકામાં શું હોય છે? બચાવવાનો વિકલ્પ છે, પણ બચાવી શકું એવો અભિપ્રાય નથી. અને બચાવવાનો વિકલ્પ છે એના પણ એ જ્ઞાની કરતા થતા નથી, પણ જ્ઞાતા રહે છે. અને આ રીતે જેને પ્રણમન થયું એ વિતરાગ માર્ગમાં જૈન શાસનમાં યથાર્થપણે જ્ઞાની કહેવામાં આવે.
ઋષભાદિથી લઈને મહાવીરદેવ પર્યંત 24 તીર્થંકર ભગવાનનો જય હો. શ્રી સિમંદર આદિથી લઈને અજિત વીર્ય પર્યંત વિશ્વ હરમાન જીનેન્દ્ર ભગવાનનો જય હો. અડગ જ્ઞાન પણના ધારક અખંડ સાધનાના પ્રત્યેક શ્રી બાહુબલી મુનિન્દ્ર ભગવાનનો જય હો. સમયસર નિયમસર પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી માતનો જય હો. શ્રી કુમકુંદ આચાર્ય દેવ અમૃતચંદ્રાચાર્ય દેવ સહિત સમસ્ત આચાર્ય ભગવંતોનો જય હો. શ્રી સદગુરુદેવનો અનંત અનંતુપકારી કાન ગુરુદેવનો જય હો. પ્રસમ મૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. અપૂર્વ અવસર અને મસ્જિદના રાતા એવા કૃપાળુ દેવનો જય હો. પરમ પવિત્ર સનાતન દિગંબર જૈન ધર્મનો. Thank you.